એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળ્યા છીએ જે એમ કે માત્ર લેખકો માટે જ નહીં પણ કોઈપણ વ્યક્તિ જે સ્પષ્ટ રીતે વિચારવા અને પોતાની વાત રજૂ કરવા માંગે છે તેના માટે અગત્યનું છે.
હા, બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ સ્ટીફન કિંગના બહુ જ જાણીતા પુસ્તક ઓન રાઇટિંગ, અ મેમોર ઓફ ધ ક્રાફ્ટ વિશે. આ પુસ્તકે તો લાખો લોકોને પ્રેરણા આપી છે અને એનું કારણ ખાલી કિંગની પ્રસિદ્ધિ નથી પણ અંદર જે પ્રામાણિકતા છે, જે વ્યવહારુ જ્ઞાન છે એ છે.
સાચી વાત છે. અને આ પુસ્તકની ખાસિયત શું છે ખબર છે? એ લેખનને કોઈ રહસ્યમય જન્મજાત પ્રતિભા તરીકે નથી જોતું.
ના,
કિંગ એને એક કારીગરી, એક ક્રાફ્ટ તરીકે રજૂ કરે છે.
બરાબર.
એક એવી કુશળતા જેને શીખી શકાય છે, જેના પર મહેનત કરી શકાય છે. આ વિચાર જ કેટલો રાહત આપે છે, નહીં?
ખરેખર આજના જમાનામાં તો જુઓ, આપણે બધા સતત કંઈક ને કંઈક લખતા જ હોઈએ છીએ. ભલે ઈમેલ હોય, સોશિયલ મીડિયા પર કંઈક મૂકવાનું હોય કે પછી ઓફિસના રિપોર્ટ્સ હોય, એટલે સ્પષ્ટ અને અસરકારક રીતે લખવાની આવડત તો હવે પહેલાં કરતાં ઘણી વધુ જરૂરી બની ગઈ છે. અને આ પુસ્તક છે ને, એ કળાના જે મૂળભૂત સિદ્ધાંતો છે ને, એ બહુ જ સીધી અને સરળ રીતે સમજાવે છે.
સ્ટીફન કિંગનું નામ સાંભળીએ એટલે તરત પેલી એમની ભયાનક અને રોમાંચક વાર્તાઓ યાદ આવે. ધ શાઇનિંગ, ઇટ, મિઝરી, લિસ્ટ બહુ લાંબુ છે. એ આધુનિક સમયના સૌથી સફળ લેખકોમાંના એક છે, એમાં તો કોઈ શંકા જ નથી.
અરે હા, 60થી વધુ નવલકથાઓ લખી છે, 200થી વધુ ટૂંકી વાર્તાઓ છે અને દુનિયાભરમાં કરોડો પુસ્તકો વેચાયા છે એમના. પણ ઓન રાઇટિંગ પુસ્તક માટે એમની જે લાયકાત છે ને, એ ખાલી આ આંકડાઓમાંથી નથી આવતી. એ આવે છે એમના અનુભવમાંથી, એમના સંઘર્ષમાંથી.
તમે એકદમ બરાબર કહ્યો. કેંગ કોઈ સાહિત્યના મોટા પ્રોફેસર નથી કે જે યુનિવર્સિટીના ક્લાસરૂમમાંથી સલાહ આપતા હોય. એ તો એક સામાન્ય, આમ કહીએ તો કામદાર વર્ગની પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને એમણે લેખનને હંમેશા એક કામ તરીકે જ જોયું છે.
કામ તરીકે?
હા, એક એવું કામ જેને પૂરી નિષ્ઠા અને શિસ્તથી કરવું પડે, કોઈ ઉચ્ચ કળાના આડંબર વગર.
અને એમની આખી જિંદગીની સફર જુઓ, શરૂઆતમાં કેટલાય રિજેક્શન મળ્યા, ગરીબી જોઈ, પછી પેલી દારૂ અને ડ્રગ્સના વ્યસન સામેની લડાઈ, અને એ પછી 1999નો પેલો ભયાનક અકસ્માત, આ બધું એમના શબ્દોને વજન આપે છે.
બરાબર.
એટલે જ્યારે એ શિસ્ત કે પછી સ્થિતિસ્થાપકતા અને કળા કેવી રીતે જીવન ટકાવી રાખવામાં મદદ કરે છે એના વિશે વાત કરે છે, ત્યારે એ ખાલી થિયરી નથી હોતી, એ એમનો જીવાયેલો અનુભવ બોલે છે. આ જ વસ્તુ એમને આ વિષય પર બોલવાનો એક અનોખો અધિકાર આપે છે, ખરું ને?
ચોક્કસ. ઓન રાઇટિંગ પુસ્તક છે ને, એ ખરેખર બે ભાગમાં વહેંચાયેલું છે અને બંને ભાગ એકબીજા સાથે સરસ રીતે જોડાયેલા છે. પહેલો ભાગ તો એમની બહુ જ અંગત અને પ્રમાણિક આત્મકથા છે.
હા, અને એટલી રસપ્રદ છે કે તમને કદાચ લેખનમાં બહુ રસ ન પણ હોય ને, તો પણ વાંચવી ગમે. કિંગ એમના બાળપણની વાતો, યુવાની, લેખક બનવા માટેનો સંઘર્ષ, પ્રેમ અને પેલી વ્યસનની વાત, બધું જ એકદમ ખુલ્લા દિલથી કહે છે. અને આ ભાગ એ બતાવે છે કે જીવનના સારા ખરાબ અનુભવો હોય ને, એ જ ખરેખર તો લેખકની કાચી સામગ્રી બની જાય છે.
અને પછી તરત જ બીજો ભાગ શરૂ થાય છે, જે સીધો લેખનની જે કારીગરી છે ને, એના પર ફોકસ કરે છે. અહીં કોઈ બહુ મોટી ફિલોસોફી કે જટિલ સિદ્ધાંતોની વાત નથી.
ના,
બસ સીધી, સરળ અને એકદમ પ્રેક્ટિકલ સલાહ છે.
કિંગ પોતે આ ભાગને ટૂલબોક્સ કહે છે, એટલે કે ઓજારોનો ડબ્બો. નામ જ બધું કહી દે છે, નહીં?
હા, બરાબર.
એ શબ્દભંડોળ, વ્યાકરણ, શૈલી જેવા જે પાયાના ઓજારો છે એની વાત કરે છે. પછી લેખનની પ્રક્રિયા, પાત્રો કેવી રીતે બનાવવા, સંવાદ અને ખાસ તો રિવિઝન એટલે કે પુનઃલેખન જેવા પાસાઓ પર આવે છે. અને એમની સલાહ એટલી સ્પષ્ટ છે ને કે કોઈપણ વ્યક્તિ એને સમજી શકે અને અપનાવી શકે.
એટલે આખા પુસ્તકનો હેતુ જે છે કે લેખન પ્રક્રિયા પર જે રહસ્યનું આવરણ છે એને હટાવી દેવું અને એને એક એવી સ્કિલ તરીકે રજૂ કરવી જે મેળવી શકાય છે.
બરાબર, પ્રાપ્ત કરી શકાય તેવી કુશળતા.
અને અંતે એક નાનો પણ બહુ જ પ્રભાવશાળી ભાગ છે, ઓન લિવિંગ અ પોસ્ટસ્ક્રિપ્ટ, જેમાં એમના પેલા જીવલેણ અકસ્માત અને એ પછીના પુનર્વસનની વાત કરે છે. આ ભાગ લેખનને સીધો જીવન સાથે જોડી દે છે અને બતાવે છે કે કેવી રીતે આ કળા ફક્ત કારકિર્દી નથી પણ જીવન જીવવાની અને મુશ્કેલીઓમાંથી બહાર આવવાની શક્તિ પણ બની શકે છે. ચાલો હવે પુસ્તકના અમુક રસપ્રદ ભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. પેલો શરૂઆતનો આત્મકથાવાળો વિભાગ છે ને, સીવી એટલે કે કરિક્યુલમ વિટે, એ ખરેખર અદ્ભુત છે. મને પેલો કિસ્સો બહુ ગમ્યો. જ્યારે કિશોરાવસ્થામાં હતા ત્યારે એમને જેટલી પણ રિજેક્શન સ્લિપ મળે ને, એ બધે દિવાલ પર લગાવેલા એક ખિલ્લા પર ભરાવતા જતા.
હા હા, અને જ્યારે પેલો ખિલ્લો પણ કાગળોના ભારથી વાંકો વળી ગયો ત્યારે એમણે એક મોટો મજબૂત ખિલ્લો ઠોક્યો હતો ત્યાં. આ ખાલી એક કિસ્સો નથી જુઓ, આ તો નિષ્ફળતા સામે એમનો અભિગમ કેવો હતો એ બતાવે છે.
બરાબર,
હાર માની લેવાની જગ્યાએ વધુ મજબૂતાઈથી પ્રયત્ન ચાલુ રાખવાનો. આપણે આપણામાંથી કેટલા લોકો આવી દ્રઢતા બતાવી શકીએ, ખરું ને?
અને એમના પત્ની તાબિથા, એમનો ઉલ્લેખ તો કરવો જ પડે. જ્યારે કિંગે કેરી નવલકથાના શરૂઆતના થોડા પાના લખીને કચરાપેટીમાં ફેંકી દીધા હતા,
હા, હતાશ થઈને,
હા બરાબર, ત્યારે તાબિથાએ જ એ પાના કચરાપેટીમાંથી બહાર કાઢ્યા, વાંચ્યા અને કહ્યું, આમાં કંઈક દમ છે, તું આને પૂરું કર. કિંગ એમને પોતાના આદર્શ વાચક એટલે કે આઈડિયલ રીડર કહે છે.
અને આ આદર્શ વાચકનો જે ખ્યાલ છે ને, એ બહુ મહત્વનો છે. દરેક લેખકને, અથવા તો કહો કે દરેક સર્જનાત્મક વ્યક્તિને આવા એક વ્યક્તિની જરૂર હોય છે. કોઈ એવો જે તમારા કામને સમજે, એના પર વિશ્વાસ રાખે અને સાચો પ્રતિભાવ આપે, એ વ્યક્તિ તમને સાચા રસ્તે રાખવામાં મદદ કરે છે.
હવે વાત કરીએ પેલા ટૂલબોક્સ વિભાગની. કિંગ અહીં લેખકના જરૂરી ઓજારોની વાત કરે છે, જાણે કોઈ સુથાર કે લુહાર પોતાના સાધનોની વાત કરતો હોય. શબ્દભંડોળ વિશે એમની જે સલાહ છે એ મને બહુ રસપ્રદ લાગી.
કઈ વાળી? પેલી કે મોટા અઘરા શબ્દો વાપરીને રોફ મારવાની કોશિશ ન કરો.
હા, એ કહે છે, જે પહેલો યોગ્ય શબ્દ મગજમાં આવે ને, જે સ્પષ્ટ હોય અને સીધો હોય, બસ એ વાપરો. સામાન્ય રીતે આપણને શું લાગે કે ભાઈ, સારો લેખક એટલે જેની પાસે ભારેખમ શબ્દોનો ભંડાર હોય.
પણ કિંગનો ભાર સ્પષ્ટતા અને પ્રામાણિકતા પર છે. એ કહે છે કે લેખનનો હેતુ વાચકને ઇમ્પ્રેસ કરવાનો નથી, પણ તમારા મનમાં જે વિચાર છે એને શક્ય એટલી ચોકસાઈથી વાચકના મન સુધી પહોંચાડવાનો છે. એ આને ટેલિપથી જેવું કહે છે.
ટેલિપથી? વાહ.
હા, એટલે જો સાદો શબ્દ એ કામ કરતો હોય તો પછી અઘરા શબ્દની શી જરૂર છે?
સાચી વાત. અને વ્યાકરણમાં પેલો પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગ સામે એમનો જે વિરોધ છે એ પણ ઘણું કહે છે. એ એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગ પર ભાર મૂકે છે.
હા, કારણ કે એક્ટિવ વોઇસ વાક્યને સીધું, સશક્ત અને સ્પષ્ટ બનાવે છે. જો રામ દ્વારા રાવણ મરાયો, એના કરતા રામે રાવણને માર્યો એમાં વધારે જોર લાગે છે, નહીં?
હા, લાગે છે.
અને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ હોય, ભૂલ થઈ ગઈ એમ કહેવું, મેં ભૂલ કરી એના કરતા સહેલું છે. અને પેલું ક્રિયાવિશેષણો વિશેનું એમનું વાક્ય તો ક્લાસિક બની ગયું છે.
નરકનો માર્ગ ક્રિયાવિશેષણોથી મોકળો છે. ધ રોડ ટુ હેલ ઇઝ પેવ્ડ વિથ એડવર્બ્સ. આ સાંભળીને થોડું આત્યંતિક લાગે, પણ એમનો મુદ્દો સમજાય એવો છે.
બરાબર. એ કહે છે કે જો તમારું ક્રિયાપદ વર્બ પોતે જ મજબૂત હોય તો પછી એને ટેકો આપવા માટે ક્રિયાવિશેષણની જરૂર નથી પડતી. દાખલા તરીકે, તેણે જોરથી બારણું બંધ કર્યું એના કરતાં તેણે બારણું ભટકાવ્યું અથવા પછાડ્યું એમ કહેવું વધુ અસરકારક છે. ક્રિયાપદમાં જોર આવી ગયું. હવે ઓન રાઇટિંગ વિભાગની વાત કરીએ તો કિંગ પોતાની લેખન પ્રક્રિયા વિશે વાત કરે છે અને એમાં શિસ્ત પરનો ભાર ખૂબ જ સ્પષ્ટ છે. પેલી પ્રેરણા મ્યુઝની રાહ જોવાની વાતને તો એ લગભગ નકારી જ કાઢે છે.
હા, એમનો પોતાનો નિયમ છે, રોજ લખવાનું. રજાના દિવસો અને જન્મદિવસ સિવાય દરરોજ લખવાનું, લગભગ 2000 શબ્દો રોજ. આ સાંભળીને જ ઘણાને એમ થાય કે બાપરે. પણ એમનું કહેવું છે કે આ નિયમિતતા જ તમારા સર્જનાત્મક સ્નાયુઓને મજબૂત રાખે છે.
બરાબર.
તમે રોજ લખવા બેસો ને તો પ્રેરણા ધીમે ધીમે આપોઆપ આવતી રહે છે, એની રાહ જોવાની જરૂર નથી.
અને પેલો બીજો નિયમ, દરવાજો બંધ રાખીને લખો, દરવાજો ખોલીને ફરીથી લખો.
રાઇટ વિથ ધ ડોર ક્લોઝ, રી રાઇટ વિથ ધ ડોર ઓપન. આ સાદી વાતમાં ઘણો ઊંડો અર્થ છે.
એ જરા સમજાવશો, મને એ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું.
જુઓ, પહેલો ડ્રાફ્ટ લખતી વખતે દરવાજો બંધ રાખવાનો, એનો મતલબ કે કોઈ શું વિચારશે, કોઈ ટીકા કરશે, એ બધી ચિંતા છોડી દેવાની, ફક્ત પોતાના માટે લખવાનું, વાર્તાને બસ વહેવા દેવાની, ઝડપથી, પ્રમાણિકતાથી. આ સ્ટેજ પર પોતાની જાતને એડિટ નહીં કરવાની.
પછી એ પહેલો ડ્રાફ્ટ લખાઈ જાય એટલે એને થોડા સમય માટે બાજી પર મૂકી દેવાનો. કિંગ કહે છે, ઓછામાં ઓછા 6 અઠવાડિયા.
6 અઠવાડિયા? શા માટે આટલો લાંબો સમય?
જેથી તમે તમારા પોતાના લખાણથી થોડું અંતર બનાવી શકો, ડિટેચમેન્ટ આવે. પછી જ્યારે તમે એને ફરીથી વાંચો ને, ત્યારે તમે એને તાજી નજરથી જોઈ શકો, જાણે કોઈ બીજાનું લખાણ વાંચતા હો.
ઓહો, સમજાયું.
હવે દરવાજો ખોલવાનો, એટલે કે હવે વાચકને ધ્યાનમાં રાખીને પુનઃલેખન, રીરાઇટ કરવાનો, વ્યાકરણ સુધારવાનું, શૈલીને વધુ સારી બનાવવાની, જે બિનજરૂરી ભાગો લાગે એને કાઢી નાખવાના. અને અહીં જ પેલો સૌથી કઠોર નિયમ આવે છે.
તમારા પ્રિય પાત્રો વાક્યોને મારી નાખો, કિલ યોર ડાર્લિંગ્સ. આ સાંભળવામાં જરા ક્રૂર લાગે છે.
હા, ક્રૂર લાગે, પણ આ લેખકની પરિપક્વતાની નિશાની છે. એનો અર્થ એ છે કે જો કોઈ વાક્ય, કોઈ ફકરો, કોઈ સીન કે પછી કોઈ પાત્ર ભલે તમને વ્યક્તિગત રીતે ખૂબ ગમતું હોય, પણ જો એ વાર્તાના એકંદર પ્રવાહ માટે જરૂરી ન હોય અથવા તો વાર્તાને નબળી પાડતું હોય, તો એને નિર્દયતાથી કાઢી નાખવાનું.
એટલે વાર્તા સર્વોપરી?
બિલકુલ. આ ખાલી એડિટિંગ નથી, આ પોતાના અહંકાર પર વાર્તાને પ્રાધાન્ય આપવાની ફિલોસોફી છે.
પણ શોધી કાઢવાની હોય છે, જાણે જમીનમાં દટાયેલું કોઈ અશ્મિભૂત ફોસિલ હોય. હા, આ તો બહુ જ અલગ દ્રષ્ટિકોણ છે, ખરું ને?
હા, ખરેખર અલગ છે. કિંગ માને છે કે વાર્તાઓ જાણે પહેલેથી જ અસ્તિત્વમાં હોય છે. લેખકનું કામ પ્લોટ ઘડવાનું નથી, પણ એક રસપ્રદ પરિસ્થિતિ, સિચ્યુએશનથી શરૂઆત કરવાનું છે. એમાં પછી વિશ્વાસપાત્રો લાગે એવા પાત્રો મૂકો અને પછી જુઓ કે તેઓ શું કરે છે. વાર્તાએ પાત્રોના નિર્ણયો અને એમની ક્રિયાઓમાંથી જાતે જ પ્રગટ થશે. લેખકનું કામ તો જાણે એક પુરાતત્વવિદ જેવું છે, જે ધીરજથી પહેલાં છુપાયેલા વાર્તારૂપી અશ્મિને ખોદી કાઢે છે.
તો આખા પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ લઈ શકીએ? પહેલો જે મને સૌથી સ્પષ્ટ લાગ્યો એ તો એ જ કે લેખન એ કોઈ જાદુઈ કળા નથી, પણ એક શીખી શકાય તેવી કારીગરી છે, એક ક્રાફ્ટ છે.
અને કહે છે કે ભાઈ, આ તો મહેનત અને શિસ્તથી સિદ્ધ કરી શકાય એવી કારીગરી છે. આ વિચાર લેખનને વધુ લોકશાહી બનાવે છે, નહીં કે કોઈ પણ મહેનતુ વ્યક્તિ એ કરી શકે.
બરાબર.
બીજો સંદેશ છે વાંચન અને લેખનનો અતૂટ સંબંધ. કિંગનું પેલું વાક્ય, જો તમારે લેખક બનવું હોય તો તમારે બીજી બધી બાબતો કરતાં 2 વસ્તુઓ કરવી જ જોઈએ, ઘણું વાંચો અને ઘણું લખો. આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.
સાચી વાત.
આપણા રોજિંદા જીવનમાં પણ આ જ લાગુ પડે ને. કોઈ પણ નવું કૌશલ્ય શીખવું હોય તો શું કરવું પડે? પુષ્કળ અભ્યાસ અને પુષ્કળ મહાવરો. બીજો કોઈ શોર્ટકટ નથી.
ત્રીજું, શિસ્તનું મહત્વ. પેલી પ્રેરણાની રાહ જોયા વગર નિયમિત કામ કરવું. આ વાત ભારતમાં આપણા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે પણ એટલી જ સાચી છે. આપણે ઘણીવાર મૂડ આવે એની રાહ જોઈએ છીએ, પણ સાચી પ્રગતિ તો રોજ થોડું થોડું પણ નિયમિત કરવાથી જ થાય છે.
ચોથું મુદ્દો, પ્રામાણિકતા અને સરળતા. પોતાના લખાણમાં સાચા રહો, સ્પષ્ટ અને સીધી ભાષા વાપરો. આપણે ત્યાં ભારતમાં ઘણીવાર વધુ પડતા ઔપચારિક કે પછી આમ અલંકારિક બનવાનો પ્રયાસ થતો હોય છે.
હા, બિનજરૂરી રીતે.
હા, કિંગની સલાહ છે કે ભાઈ, તમારો ઉદ્દેશ્ય તમારી વાત પહોંચાડવાનો હોવો જોઈએ, લોકોને પ્રભાવિત કરવાનો નહીં.
અને પાંચમો, જે કદાચ સૌથી ઊંડો સંદેશ છે, કે લેખન અથવા તો કોઈ પણ સર્જનાત્મક કાર્ય એ જીવન ટકાવી રાખવાનું સાધન બની શકે છે. જ્યારે મુશ્કેલીનો સમય હોય, જ્યારે બધું વિખરાયેલું લાગે, ત્યારે આ સર્જનની પ્રક્રિયા આપણને કેન્દ્રિત થવામાં, અર્ધશોધવામાં અને કદાચ સાજા થવામાં પણ મદદ કરી શકે છે.
કિંગનો પેલો અકસ્માત પછીનો અનુભવ આનું જીવંત ઉદાહરણ છે.
આ પુસ્તક તો યાદગાર વાક્યોથી ભરપૂર છે. ચાલો એવા કેટલાક અવતરણો જોઈએ જ્યાં આખા પુસ્તકનો સાર કહી દેતા હોય એવું લાગે.
હા, સૌથી પહેલું અને મૂળભૂત, જો તમારે લેખક બનવું હોય તો તમારે બીજી બધી બાબતો કરતાં 2 વસ્તુઓ કરવી જ જોઈએ, ઘણું વાંચો અને ઘણું લખો. આ તો પાયાનો મંત્ર છે, આના વગર કશું જ શક્ય નથી. બીજો, જે સંપાદનનું મહત્વ સમજાવે છે. તમારા પ્રિય પાત્રો વાક્યોને મારી નાખો, ભલે તે તમારા અહંકારી નાના લેખકના હૃદયને તોડી નાખે. તમારા પ્રિય પાત્રો વાક્યોને મારી નાખો, આ યાદ અપાવે છે કે વાર્તા હંમેશા લેખક કરતાં મોટી હોય છે.
ત્રીજું, લેખનની જે ઊંધી શક્તિ છે એના વિશે. લેખન એ જીવન નથી, પરંતુ મને લાગે છે કે કેટલીકવાર તે જીવન તરફ પાછા ફરવાનો માર્ગ બની શકે છે. આ વાક્ય પેલી મુશ્કેલીના સમયમાં આશા અને હીલિંગની વાત કરે છે. કિંગના પોતાના જીવનમાંથી આ સત્ય નીકળ્યું છે.
ચોથું, પુસ્તકો માટેનો પ્રેમ દર્શાવતું એક સુંદર વાક્ય. પુસ્તકો અનોખી રીતે પોર્ટેબલ જાદુ છે. કેટલું સરસ અને સાચું કહ્યું છે. એક પુસ્તક તમને ગમે ત્યાં ગમે ત્યારે એક નવા જ વિશ્વમાં લઈ જઈ શકે છે.
અને પાંચમું, શૈલી વિશેનું પેલું ધારદાર સૂત્ર. નરકનો માર્ગ ક્રિયા વિશેષણોથી મોકળો છે. આ ખાલી વ્યાકરણની ટીપ નથી, પણ સ્પષ્ટ, સશક્ત અને આત્મવિશ્વાસથી લખવા માટેનો આગ્રહ છે.
આ પુસ્તકની સુંદરતા એ છે કે એની સલાહ ખાલી લેખકો પૂરતી સીમિત નથી. આપણે બધા એને આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉતારી શકીએ છીએ. દાખલા તરીકે, કોઈ નવી ભાષા શીખવી હોય કે પછી ગિટાર વગાડતા શીખવું હોય, તો કિંગની જેમ રોજ થોડો સમય નિયમિત પ્રેક્ટિસ કરો તો લાંબા ગાળે ચોક્કસ ફરક પડે.
બરાબર. અથવા તો ઓફિસમાં પણ જુઓ, કોઈ ઈમેલ લખવાનો છે કે પછી પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું છે, કિંગની સલાહ યાદ રાખો. સ્પષ્ટ બનો, સીધા મુદ્દા પર આવો, બિનજરૂરી શબ્દો કાઢી નાખો, એક્ટિવ વોઇસ વાપરો. તમારો સંદેશો વધુ અસરકારક રીતે પહોંચશે. આપણે કેટલી વાર લાંબા ગૂંચવણભર્યા વાક્યોમાં અટવાઈ જઈએ છીએ અને મૂળ વાત જ ક્યાંક ખોવાઈ જાય છે.
અને નિષ્ફળતાનો સામનો કરવાની વાત, જીવનમાં કંઈ પણ નવું કરવાનો પ્રયાસ કરીએ એટલે નિષ્ફળતા તો આવે જ. કિંગનો પેલો રિજેક્શન સ્પાઇકવાળો કિસ્સો આપણને શીખવે છે કે નિષ્ફળતાથી ડરી બેસ જવાને બદલે એમાંથી શીખો અને પ્રયાસ ચાલુ રાખો.
કોઈ પણ કામ હોય, ભલે રિપોર્ટ હોય, કોઈ પ્રોજેક્ટનો પ્લાન હોય કે પછી ઘરમાં કંઈક ગોઠવવાનો વિચાર હોય, પહેલો પ્રયાસ હંમેશા થોડો રફ હોય છે. એને થોડો સમય આપો, પછી ફરીથી જુઓ અને જે વધારાનું બિનજરૂરી લાગે એને કાઢી નાખો, 10% ઘટાડો.
હા, આ 10% કાઢવાની વાત મહત્વની છે.
બરાબર. પરિણામ હંમેશા વધુ સારું, વધુ ચુસ્ત અને અસરકારક બનશે. પેલું કહે છે ને, લેસ ઇઝ મોર, ઓછું એ જ વધુ છે. આ એ સિદ્ધાંત છે.
આ પુસ્તકમાંથી મારા માટે જો સૌથી મોટો બોધપાઠ હોય તો એ છે કે સર્જનાત્મકતા એ કોઈ આકાશમાંથી ટપકતી દૈવી ભેટ નથી. મોટાભાગે તો એ મહેનત, શિસ્ત અને સતત પ્રેક્ટિસનું જ પરિણામ છે. આ વાત મને ખરેખર ખૂબ શક્તિ આપે છે, કારણ કે એનો અર્થ એ થયો કે જો આપણે પ્રયત્ન કરવા તૈયાર હોઈએ તો આપણે કોઈપણ ક્ષેત્રમાં સુધારો કરી શકીએ છીએ.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે લેખન અને જીવન વચ્ચેનો જે અતૂટ સંબંધ કિંગ બતાવે છે તે. લેખન એ ખાલી વાર્તાઓ કહેવાનું માધ્યમ નથી, પણ જીવનના ઉતાર ચઢાવને સમજવાનું, એનો સામનો કરવાનું અને એમાં અર્થ શોધવાનું પણ એક સાધન છે. જે રીતે એમણે પેલા ભયંકર અકસ્માત પછી અસહ્ય પીડા અને શારીરિક મર્યાદાઓ વચ્ચે પણ લખવાનું ચાલુ રાખીને પોતાની જાતને ફરીથી ઊભી કરી, એ ખરેખર પ્રેરણાદાયક છે. એ ખરા અર્થમાં લેખન દ્વારા જીવન તરફ પાછા ફર્યા.
અને શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે આજની ચર્ચા પૂરી કરીએ. સ્ટીફન કિંગ જેમ વાર્તાઓને શોધી કાઢવાની વસ્તુ તરીકે જુએ છે, શું આપણે પણ આપણા જીવનના અનુભવોને, ખાસ કરીને જે મુશ્કેલ અનુભવો હોય, એ જ રીતે જોઈ શકીએ? શું એ પડકારોમાં પણ કોઈ છુપાયેલી વાર્તા કે શીખ રહેલી છે જેને આપણે ધીરજ અને પ્રમાણિકતાથી શોધી કાઢવાની જરૂર છે? ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.